થોડી મુદત પછી નાઇન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સંગાથે ગયા. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેઓ એક મુયલા માણસને બહાર લઈ જતા હતા અને તે તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડમાં. તે પાસે આવીને ઠાઠડીને અળક્યો એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેણે કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઉઠ. ત્યારે જે મોયેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો. એથી સગળાને ભય લાગ્યું અને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે અને દેવે પોતાના લોક પર રહેમ નજર કરી છે. તેના સંબંધીની આ વાત આખા યહુદામાં તથા આસપાસના સગળા પ્રદેશમાં ફેલાઈ ગઈ. ઈસુએ કાઈસારિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાયક કહે છે યોહાન બાપ્તિસ્મા કરનાર, ને કેટલાયક એલિયા, ને કેટલાયક યિર્મેયા અથવા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો. ત્યારે સિમોન પિતરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન બાર યોના, તને ધન્ય છે, કેમકે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાડેશની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની કૂચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. અને છ દાડા પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું અને તેના લુગડા ઉજળા, બહુ જ સફેદ થયા, એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. અને એલિયા મૂસાની સંગાથે તેઓને દેખાયો ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. અને પિત્તર ઉત્તર આપીને ઈસુને કહે છે કે રાબી, અહીં રહેવું આપણે માટે સારું છે, તો અમે ત્રણ માંડવા બાંધીએ, એક તારે વાસ્તે, ને એક મૂસાને વાસ્તે, ને એક એલિયાને વાસ્તે. કેમકે શું બોલવું એ તેને સૂઝ્યું નહીં, કેમકે તેઓ બહુ જ બીધા હતા. અને એક વાદળ આવ્યું ને તેઓ પર છાયા કરી અને વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, તેનું સાંભળો. અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને દીઠો નહીં. અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મોયેલામાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. અને તેઓએ તે વાત મનમાં રાખી ને મોયેલામાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે માહોમાહે વિવાદ કરતા હતા. અને તેઓએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલા એલિયાએ આવવું જોઈએ. અને તેણે તેઓને કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે ખરો, અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહન કરવું એ તુચ્છકાર પામવો. પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે અને તેના વિશે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું. અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને દીઠા અને તરત તે બધા લોક તેને જોઈને બહુ અચરતી પામ્યા. એ દોડીને તેને સલામ કરી અને તેણે તેઓને પૂછ્યું કે તેઓની જોડે તમે શો વિવાદ કરો છો. અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે અને જ્યાં કહીં તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે ને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેણે ઉત્તર આપ્યો કે ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. ને તેઓ તેને તેની પાસે લાવ્યા ને એને જોઈને આત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. ને તેણે એના બાપને પૂછ્યું કે એને આ થયાને કેટલો કાળ થયો છે? અને તેણે કહ્યું કે બાળપણથી. અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું કે જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. પણ ઘણા લોકો દોડતા આવે છે એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળી જા ને ફરી તેમાં ન પેસ. અને ચીસ પાડીને તે તેને બહુ મરડીને તે નીકળ્યો અને તે મૂવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ ઝાલીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા અને તે કોઈ ન જાણે એવી તેની ઈચ્છા હતી, કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો ને તેઓને કહેતો કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે ને તેઓ તેને મારી નાખશે અને મારી નાખ્યા પછી તે ત્રીજે દહાડે પાછો ઉઠશે. અને તેઓ આ વાત સમજ્યા નહીં ને તેને પૂછતા બીધા. અને તેઓ કાપરના હુમમાં આવ્યા અને તે ઘરમાં હતો ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શું વિવાદ કરતા હતા? પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ માહોમાહે વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે. અને તે બેઠો ને બારને તેડીને તેઓને કહે છે કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો તથા સૌનો સેવક થાય. અને તેણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે, અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે. અને ત્યાંથી ઉઠીને તે યર્દનને પેલે પાર યહુદાહની સીમોમાં આવે છે અને ફરી ઘણા લોક આવીને તેની પાસે એકઠા થાય છે અને તેના રિવાજ પ્રમાણે તેણે ફરી તેઓને બોધ કર્યો. અને તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તેઓને અડકે અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુ તે જોઈને નાખુશ થયો ને તેણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને વારો માં, કેમ કે દેવનું રાજ્ય એવાઓનું છે. હું તમને ખચિત કહું છું કે જે કોઈ બાળકની માફક દેવનું રાજ્ય સ્વીકારશે નહીં તે એમાં પ્રવેશ કરશે જ નહીં. ને તેણે તેઓને બાથમાં લીધા ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો ને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? અને ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે દેવ, તે વિના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. અને તેણે તેને કહ્યું કે ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું. અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યો ને તેણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે, તારું જે છે તે જઈને વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે ને આકાશમાં તને દોલત મળશે, અને આવ મારી પાછળ ચાલ. પણ તે વાતને લીધે તેનું મોં ઉતરી ગયું ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત્તિ ઘણી હતી. અને ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે. અને તેની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે કે છોકરા, દોલત પર ભરોસો રાખનારાઓને દેવના રાજ્યમાં પેસવું કેટલું અઘરું છે. દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતા ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે. અને તેઓએ ઘણી અચરતી પામીને માહોમાહે કહ્યું, તો કોણ તારણ પામી શકે? ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને તો એ અશક્ય છે, પણ દેવને નથી, કેમ કે દેવને સર્વ શક્ય છે. અને પિતર તેને કહેવા લાગ્યો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. ઈસુએ તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માનોને કે બાપને કે છોકરાને કે ખેતરોને મૂકી દીધા હશે, તે હમણાં આ કાળમાં 100 ગણા ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાને તથા ખેતરોને સતાવણી સુધા તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં, પણ ઘણા જેવો પહેલા તેઓ છેલ્લા ને જેવો છેલ્લા તેઓ પહેલા થશે. અને યરૂશલેમની ભણી ચડતા તેઓ માર્ગમાં હતા અને ઈસુ તેઓની આગળ ચાલતો હતો. અને તેઓ અચંબો પામ્યા ને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે જુઓ, આપણે યરૂશલેમ જઈએ છીએ અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે ને તેને વિદેશીઓને સોંપશે અને તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર થૂકશે ને તેને કોરડા મારશે ને તેને મારી નાખશે અને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. તેઓ માર્ગમાં ચાલતા હતા તેવામાં કોઈકે તેને કહ્યું કે પ્રભુ, જ્યાં કહીં તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી. તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ, પણ તેણે તેને કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું પહેલા જઈને મારા બાપને દાટું. પણ તેણે તેને કહ્યું કે મોયેલાઓને પોતાના મોયેલાઓને દાટવા દે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. એકબીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ, હું તારી પાછળ આવીશ, પણ પહેલ વહેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. મારા કરતા જે બાપ અથવા મા પર વત્તી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વત્તી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી.